એકતા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. નમસ્કાર, આજે આપણે વાત કરીશું ચાણક્યની. એક એવું નામ જે સાંભળતા જ બુદ્ધિ, રાજનીતિ અને કૂટનીતિનો ખ્યાલ આવે. એમને કૌટિલ્ય કે વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે, નહીં?
બિલકુલ, પ્રાચીન ભારતના ઇતિહાસના એક નિર્ણાયક તબક્કે એમનું યોગદાન રહ્યું અને એમની વાતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે, એ ખાસ વાત છે.
હા, એટલે જ આજે આપણે એમના જીવન અને વિચારોને થોડા ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું. આ ચર્ચા આપણે જે અલગ અલગ એઆઈ મોડેલ્સ પાસેથી માહિતી મેળવી છે એના સારાંશ પર આધારિત છે.
ચોક્કસ, અને એમની પ્રાસંગિકતાની વાત કરીએ તો શાસન હોય, નેતૃત્વ હોય કે પછી અર્થવ્યવસ્થા, એમના સિદ્ધાંતો આજે પણ વિચારવા પ્રેરી છે.
સાચી વાત, આ કોઈ રાજા મહારાજા પૂરતી વાત નથી. કોઈ પણ સંસ્થા હોય, નાની કે મોટી, એમના વિચારોમાંથી ઘણું શીખી શકાય છે. પણ પહેલા એમના સમય વિશે થોડું જાણીએ.
હા, એ જરૂરી છે. આપણે વાત કરી રહ્યા છીએ ઈસવીસન પૂર્વે લગભગ 350 થી 275 આસપાસના સમયની.
એટલે કે એલેક્ઝાન્ડરનું આક્રમણ થઈ ગયું હતું અને ઉત્તર ભારતમાં રાજકીય અસ્થિરતા હતી.
બરાબર, નંદવંશ શક્તિશાળી તો હતો પણ શું કહેવાય, પ્રજામાં બહુ લોકપ્રિય નહોતો. અને આ જ સમયગાળામાં મૌર્ય સામ્રાજ્યનો ઉદય થયો.
અને એ સમયનું બૌદ્ધિક વાતાવરણ કેવું હશે?
એ સમય ખરો જ્ઞાન અને ચિંતનનો યુગ હતો. તક્ષશિલા જેવી યુનિવર્સિટીઓ હતી, બૌદ્ધ, જૈન, વૈદિક ઘણી બધી વિચારધારાઓ હતી.
એમની વચ્ચે સંવાદ પણ થતો હશે અને કદાચ સંઘર્ષ પણ.
હા, બંને. શાસન કેવું હોવું જોઈએ, નીતિમત્તા એટલે શું, સમાજ કેવો હોવો જોઈએ, આ બધા પર જોરદાર ચર્ચાઓ ચાલતી હતી.
અને આવા માહોલમાં ચાણક્ય મોટા થયા, તક્ષશિલામાં જ જન્મ્યા અને ભણ્યા પણ ત્યાં જ.
એમનું શિક્ષણ જો, વેદ, દર્શન, રાજનીતિ, અર્થશાસ્ત્ર, યુદ્ધનીતિ, બધું જ શીખ્યા હતા. નાની ઉંમરે જ એમની બુદ્ધિની નોંધ લેવાઈ હતી, શિક્ષક તરીકે પણ જાણીતા થયા.
પણ પછી એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો, નહીં? પેલી નંદરાજાવાળી વાત.
હા, ધનનંદના દરબારમાં એમનું અપમાન થયું અને કહેવાય છે કે અપમાન પછી એમણે પ્રતિજ્ઞા લીધી, પેલી શિખા ખોલીને, કે નંદવંશનો નાશ નહીં કરે ત્યાં સુધી શિખા નહીં બાંધે.
ગજબ, મતલબ એક વ્યક્તિગત અપમાન આટલા મોટા રાજકીય પરિવર્તનનું કારણ બન્યું.
બિલકુલ, અને ત્યાં જ એમણે ચંદ્રગુપ્ત મૌર્યને જોયો, એનામાં રહેલી ક્ષમતા પારખી અને પછી એને તૈયાર કરવાનું શરૂ કર્યું.
અને એ જોડીએ તો ઇતિહાસ રચી દીધો. ચંદ્રગુપ્તના ગુરુ, સલાહકાર, પ્રધાનમંત્રી, બધી ભૂમિકા એમણે નિભાવી.
અને પરિણામ, નંદવંશનો અંત અને એક વિશાળ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના. એ સમયનું સૌથી મોટું સામ્રાજ્ય હતું એ, અફઘાનિસ્તાનથી બંગાળ સુધી.
ખરેખર અકલ્પનીય સિદ્ધિ. એમની મુખ્ય રચનાઓ કઈ ગણાય?
સૌથી મુખ્ય તો અર્થશાસ્ત્ર. પણ એ ખાલી અર્થશાસ્ત્ર નથી, એમાં રાજનીતિ, શાસન, કાયદો, કરવેરા, વેપાર, જાસૂસી, યુદ્ધનીતિ, રાજ્ય ચલાવવા માટે જરૂરી બધું જ છે.
એટલે એક રીતે રાજ્ય ચલાવવાનો મેન્યુઅલ જેવું.
હા, કહી શકાય. એ સમયનો કદાચ વિશ્વનો પહેલો આટલો વિસ્તૃત ગ્રંથ હશે આ વિષય ઉપર.
અને બીજી પે ચાણક્ય નીતિ.
હા, ચાણક્ય નીતિમાં શ્લોકો છે, નીતિ, રાજનીતિ અને રોજિંદા જીવન માટે ઉપયોગી સૂત્રો છે, વધુ સરળ ભાષામાં.
એમના મૂળ વિચારો કયા હતા જે આજે પણ એટલા જ મહત્વના લાગે છે?
મુખ્ય વિચાર તો હતો વ્યવહારિક યથાર્થવાદ, એટલે કે પ્રેગ્મેટિક રિયાલિઝમ. એમનું કહેવું હતું કે શાસકે આદર્શોમાં રાચવા કરતા પરિણામ પર ધ્યાન આપવું જોઈએ.
રાજ્યની સુરક્ષા અને પ્રજાનું કલ્યાણ સૌથી પહેલા.
બરાબર, ભલે એ માટે કડવા નિર્ણયો લેવા પડે. એમણે રાજધર્મની વાત કરી. રાજા પાસે સત્તા છે પણ સાથે નૈતિક જવાબદારી પણ છે. આર્થિક નીતિ અને રાજકીય શક્તિ વચ્ચેનો સંબંધ સમજાવ્યો.
અને પેલું ગુપ્તચર તંત્ર.
હા, એને તો રાજ્યની આંખ ગણાવી. પછી એમના બે સિદ્ધાંતો બહોત મહત્વના છે, સપ્તાંગ સિદ્ધાંત.
રાજ્યના 7 અંગો, રાજા, મંત્રી, જનપદ.
હા, દુર્ગ, કોષ, સેના અને મિત્ર. અને બીજો મંડળ સિદ્ધાંત, જે વિદેશ નીતિ એટલે કે પડોશી રાજ્યો સાથેના સંબંધો વિશે છે. આ બધું આજે પણ ઇન્ટરનેશનલ રિલેશન્સમાં ભણાવાય છે.
એમની સરખામણી પશ્ચિમના મેક્યાવેલી સાથે બહુ થાય છે, શું કેવું છે?
થાય છે, કારણ કે બંને વ્યવહારુ હતા. પણ મોટો ફરક એ છે કે મેકિયાવેલીના વિચારોમાં ધર્મ કે નૈતિકતાનું બંધન ઓછું દેખાય છે, જ્યારે ચાણક્ય ભલે કઠોર લાગે પણ એમના વિચારો એક ભારતીય ધાર્મિક અને નૈતિક માળખામાં રહીને રજૂ થયા છે.
મતલબ એમનો ઉદ્દેશ્ય ખાલી સત્તા નહોતો પણ એક સારું રાજ્ય બનાવવાનો હતો.
હા, એવું કહી શકાય. સુનઝુ રણનીતિ અને પ્લેટો આદર્શવાદ વી વ્યવહારવાદ સાથે પણ એમની તુલના થાય છે.
1905માં જ્યારે અર્થશાસ્ત્ર ફરીથી મળ્યું ત્યારે તો પ્રાચીન ભારતના રાજકીય ચિંતન વિશેની સમજ જ બદલાઈ ગઈ હશે.
ચોક્કસ. અને આજે પણ જુઓ ને, મેનેજમેન્ટ, ઇકોનોમિક્સ, ડિપ્લોમસી, નેશનલ સિક્યુરિટી, કોર્પોરેટ ગવર્નન્સ, બધે જ એમના વિચારોની ચર્ચા થાય છે.
એમના અમુક ક્વોટ્સ તો બહુ ફેમસ છે. પેલું, વ્યક્તિએ બહુ સીધા ન રહેવું જોઈએ,
કારણ કે જંગલમાં સીધા ઝાડ પહેલા કપાય છે.
હા, આનો અર્થ એ નથી કે ખોટું કરવું, પણ દુનિયામાં ટકી રહેવા થોડું વ્યવહારુ બનવું પડે, સાવ ભોળા ન રહેવાય. અને બીજું પેલું, કોઈ કામ શરૂ કરતા પહેલા 3 પ્રશ્નો પૂછવાનું.
હા, હું આ શા માટે કરી રહ્યો છું, એના પરિણામો શું આવી શકે, શું હું સફળ થઈશ. મતલબ કે કોઈ પણ કામ કરતા પહેલા પૂરો વિચાર કરવો, પ્લાનિંગ કરવું જરૂરી છે.
એમના જીવનની પણ કેટલીક રસપ્રદ વાતો છે, નહીં? જેમ કે તક્ષશિલામાં ભણાવતા હતા એ.
હા, વિશ્વના પહેલા ઇન્ટરનેશનલ ટીચર્સમાંના એક કહી શકાય. પેલી ચોખાના દાણાવાળી વાત એમનો દૃઢ નિશ્ચય બતાવે છે. ચંદ્રગુપ્તને ઝેર પ્રતિરોધક બનાવવા ખોરાકમાં ધીમે ધીમે ઝેર આપવાની દંતકથા પણ છે.
અને એમના મૃત્યુ વિશે પણ અલગ અલગ વાતો છે. પેલું પ્રાયોપવેશન.
હા, કહેવાય છે કે એમણે અંત સમયે જૈન પરંપરા મુજબ સ્વૈચ્છિક ઉપવાસ કરીને દેહ ત્યાગ કર્યો હતો.
જો કે એમની ટીકા પણ ઓછી નથી થતી. એમના પર બહુ કઠોર અને ક્યારેક ક્રૂર ઉપાયો સૂચવવાનો આરોપ છે.
સાચી વાત છે. શું રાજ્યના હિત માટે કોઈ પણ હદ સુધી જઈ શકાય? એમના વિચારો નૈતિકતાના સવાલો ઉભા કરે છે. શું એ રાજકીય યથાર્થવાદ હતો કે પછી સિદ્ધાંતો વગરનો તકવાદ? આ ચર્ચા ચાલ્યા જ કરે છે.
અને ઘણીવાર એમને બહુ સિમ્પલ રીતે રજૂ કરાય છે, નહીં, લોકપ્રિય કલ્ચરમાં.
હા, એમના વ્યક્તિત્વ અને વિચારની જે જટિલતા છે એ ક્યારેક એમાં નથી પકડાતી.
પણ એક વાત તો નક્કી છે કે ચાણક્ય એક અસાધારણ વ્યક્તિત્વ હતા. ફિલોસોફી અને પ્રેક્ટિકલ પોલિટિક્સનું આવું મિશ્રણ ભાગ્યે જ જોવા મળે. સત્તા, સંગઠન, સમાજ, એમની સમજ આજે પણ પાયારૂપ ગણી શકાય.
અને આજના શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. આજના જમાનામાં જ્યાં આદર્શો અને વાસ્તવિકતા વચ્ચે સતત ખેંચતાણ ચાલે છે, ત્યાં લીડરશિપમાં સંતુલન કઈ રીતે લાવી શકાય?
શું ચાણક્યના સિદ્ધાંતો, જે ક્યારેક કઠોર લાગે છે, તે આ સંતુલન શોધવામાં મદદ કરી શકે, કે પછી આજના સમયમાં એ જોખમી સાબિત થાય?
આ પ્રશ્નો પર વિચારવા જેવું ખરું.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે, એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.